તારીખ 10/12/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 77
સંબોધન કરે છે, સંબોધન છે ચિદાનંદ રામ એટલે એ આત્મા, ચૈતન્ય આનંદ સ્વરૂપ એવો આત્મા શાશ્વત છે. શાશ્વત તરીકે જ અવલોકો, અવલોકો એટલે અહીંયા અનુભવ કરો, પોતાની શાશ્વતપણાનો અનુભવ કરો. મરણ તારામાં નથી, કે તે પોતાને સંબોધન કરે છે, પોતાને સંબોધન કરે છે. તો મરણ તારામાં નથી, નાશ થાય વસ્તુનો નાશ થાય, પોતાનો નાશ થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. જેમ કોઈના ઘરમાં કોઈ ચક્રરત્ન ચૌદરત્ન નવનિધિ છે, છતાં તે દરિદ્રી થઈને ફરે છે, તે તેના પોતાના ચક્રવર્તી તેમના અવલોકન માત્રથી ચક્રવર્તી પોતે થાય. જેમ કોઈના ઘરમાં નવનિધિ છે, રત્ન છે, છતાં તેના બેભાનપણામાં, પોતાની સંપત્તિના બેભાનપણામાં તે દરિદ્રી થઈને ફરે છે, નિમિત્ત અનુસાર પરિણામ નથી થતા. અહીંયા બારમા એના પુણ્ય યુગે નિમિત્ત તો સંપત્તિ નું છે, છતાં ભાન ભૂલે તો દરિદ્રી પણ દરિદ્રી ના પરિણામ થાય છે. પોતાના ચક્રવર્તી પદના અવલોકન માત્ર થી ચક્રવર્તી પોતે થાય, થયો કે હતો જ, કે હતો જ હતો પણ એનો અનુભવ નહોતો. હોય છતાં અનુભવ ન થાય અને ન હોય છતાં અનુભવ થાય, એવા અનુભવની અંદર સારા ખોટા અનુભવના પરિણામ થાય છે, સાચા ખોટા પરિણામ થાય છે. તેથી અહીંયા સત્ય અનુભવ કરાવવા માટે આખા ગ્રંથનું શીર્ષક જ અનુભવ પ્રકાશ રાખ્યું છે, સાચા અનુભવનો પ્રકાશ, આત્મ અનુભવનો પ્રકાશ, પ્રકાશ પ્રગટપણો. પોતાના ચક્રવર્તી પદના અવલોકન માત્રથી ચક્રવર્તી પોતે થાય, એટલે પોતે ચક્રવર્તી છે એવો અનુભવ કર્યો, ત્યારે ચક્રવર્તી પદ ચક્રવર્તી હતો તેનો જ અનુભવ થયો કે હું ચક્રવર્તી છું. તેને એમ કહેવાય છે કે તે ચક્રવર્તી થયો, દરિદ્રી થયો હતો તે ચક્રવર્તી થયો, છતી સંપત્તિ એ દરિદ્રી થયો હતો, ભાવે દરિદ્રી થયો હતો, યોગ્ય સંપત્તિ થી તો દરિદ્રી નતો થયો. અને અહીંયા તો દ્રવ્ય ને ભાવે જ્યાં પોતાના સ્વભાનમાં આવ્યો ત્યારે દ્રવ્ય પણ ચક્રવર્તી અને ભાવે પણ ચક્રવર્તી, તો ભાવે થયો ત્યારે થયો એમ કહ્યું, દ્રવ્ય તો હતો એ દ્રષ્ટાંત છે. તેમ સ્વપદને પરમેશ્વર રૂપ અવલોકે ત્યારે તે ક્ષણે તે પરમેશ્વર છે, જે ક્ષણે અવલોકે પોતાનું પરમેશ્વર પદ અને જે ક્ષણે આવે છે તે ક્ષણે પોતે જ પરમેશ્વર છે. પરમેશ્વર થવું એ વાત બાકી નથી, ત્યાં ગ્રહમાં તો બાકી નથી. પોતાના સ્વરૂપના બેભાન પણ આમાં દરિદ્રી થઈને ફરે છે. મારા કરતા બીજા ઘણા શ્રીમંત છે, ભગવાન છે, તેથી તે મારા કરતા પુણ્યવાન હોવાથી મોટા છે, હું નાનો છું. પરમેશ્વર છે, અનુભવ કરે ત્યારે જે ક્ષણે અનુભવ કરે તે ક્ષણે તે પરમેશ્વર તો દશાનો ફેરફાર છે. મૂળ પદમાં મોક્ષ કરવો એવી ભ્રાંતિ અભાવ સ્વરૂપે છે, એટલે અનાદિ અનંત પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપે છે. પૂર્ણ શુદ્ધ ને મોક્ષ કયો છે, પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપે છે. ત્યાં કોઈ મોક્ષ કરવાનો વિકલ્પ નથી, એમાં મોક્ષ કરવાનો વિકલ્પ નથી ને વિકલ્પ હોય તો તે ભ્રાંતિ છે. સ્વપદ ને પરમેશ્વર સ્વરૂપ અવલોકે તો ત્યારે તે ક્ષણે તે પરમેશ્વર જ છે, તે પોતે જ પરમેશ્વર છે. જુઓ જુઓ કેવી મોટી ભૂલ છે. પરમેશ્વર પદ સ્વરૂપ હોવા છતાં પોતાને દીન આખો સંસારી આખે આખો માનીને એક સમયની અવસ્થા એવી પરિણમે છે અને જ એવું સ્વરૂપ પોતાનું પૂર્ણ સ્વરૂપ એવું માની મળે તે પ્રમાણે પોતાનો પૂરો અનુભવ કરીને દુઃખી થાય છે. અવલોકન માત્ર થી પરમેશ્વર થાય એવું અવલોકન કરતો નથી, વસ્તુ મોજુદ છે પરમેશ્વર પદે. અવલોકન માત્ર થી પરમેશ્વર થાય દ્રવ્ય તો છે પણ ભાવે પણ થાય એમ કહે છે. જયારે દુનિયામાં તો એવા પ્રસંગો બન્યા છે, સામાન હોય ને એને કઈ એવું બેભાન પણ ન થાય, એવા તો અનેક પ્રસંગો બન્યા છે ઇતિહાસના દુનિયાના. કે પૂર્વ જે બાપ દાદા હોય મોટા શ્રીમંત હોય બહુ ધનાઢ્ય હોય છતનો પડછાયો જે આપણે છે એ જગ્યાએ ખોદે તો ત્યાં સંપત્તિ છે. એટલે ચોક્કસ જગ્યા સૂચિત કરવા માટે એવી ભાષા કરી હોય છે, વિચિક્ષણ માણસ એને ઉકેલ આપે છે કે તારી સંપત્તિ છે પણ ક્યાં છે એની તને ખબર નથી, કેટલી છે એની તને ખબર નથી, એટલે તું દીન થઈને ખરે છો, લાચાર થઈને ખરે છો, બીજાની મદદ માંગતો કરે છે. એ માણસની ઘરમાંથી સંપત્તિ પોતાની સંપત્તિ એની ઘરમાંથી નીકળેલી જોઈએ. રહેવા લાગ્યો નથી એમાં સાધન સંપન્ન મકાન આવું જર્જરિત થઈ ગયું હોય, બધો દેખાવ બહારનો દેદાર બધો દરિદ્રીપણાનો રહેવા છતાં ભાવે તો એ શ્રીમંત થઈ ગયો કે નથી. સમ્યક દ્રષ્ટિની આ હાલત છે. સમ્યક દ્રષ્ટિને ઓળખવા માટે એને કેવા સ્વરૂપનું ભાન છે કે પોતાના પૂર્ણ સિદ્ધ પરમેશ્વર પદનું ભાન છે. મારા સ્વરૂપે કરીને હું પરિપૂર્ણ શુદ્ધ પરમેશ્વર છું, એ પરમેશ્વર પદ છું એવા ભાનમાં એવા સદભાવના પરિણમનમાં બીજા ગુણો પણ પરમેશ્વર પદના ભાવે થતા જાય છે. બીજા ગુણોનું પરિણમન પણ પરમેશ્વર પદના ભાવાકારે થતું જાય છે. દ્રષ્ટિ અપેક્ષા એ તો સમ્યક દ્રષ્ટિ કૃતકૃત્ય છે. ચારિત્રની કેટલીક કચાશ છે અલ્પ સમયમાં ચાલી જશે, પણ દ્રષ્ટિ અપેક્ષા એ તો એ કૃતકૃત્ય થઈ ગયો. હવે એને કઈ કરવાનું બાકી છે એ પ્રશ્ન એને રહેતો નથી. અવસ્થામાં કઈ કરવાનું બાકી રહ્યું કે નહીં પણ એ તો આપોઆપ પૂર્ણ થતી જાય છે. પછી એનું કર્તૃત્વ શું? શુદ્ધ પર્યાયનું પણ કર્તૃત્વ કેમ ચાલ્યું જાય છે? સમ્યક દ્રષ્ટિને કે આપોઆપ શુદ્ધતા થવા લાગે છે, શુદ્ધિની વૃદ્ધિ થવા લાગે છે, પૂર્ણ શુદ્ધિની પ્રતીત વર્તે છે. તેથી એને કરું 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 નો વિકલ્પ નથી. તેથી અવલોકન માત્ર થી પરમેશ્વર થાય, કઈ લાંબુ બીજી વાત નથી આની અંદર. કોઈ પહાડ ચડીને ઉતરવો નથી કે થાક લાગે એમ કે ભાઈ આ તમે હિમાલય ચડી જાવ ને તો તમારો મોક્ષ થાય એમ કે એની મતમાં એવી બધી વાતો આવે. હિમાલય છે એ હિમાલય ઉપર જાઓ એટલે પાછળના ભાગમાં એક માન સરોવર છે. કેવું? એ માન સરોવરમાં જે નાય અમર થઈ જાય એમ કે. પણ હિમાલય ચડવા જાય ત્યાં ઠંડી એટલી લાગે કે શરીર ભૂલી જાય અને ત્યાં કોઈ પહોંચતા નથી, અમર કોઈ થતા નથી. પછી કોઈ કોફિયા હોય એવા દ્રષ્ટાંત આપે, આવું બધું અન્ય મતમાં આવે. એવું જ નથી આમાં તો. એક અવલોકન માત્ર થી પડખો અંદરમાં ફરે ભાવથી પણ અંદર મિથ્યાત્મ હિમાલય આડો આવે છે. હિમાલયમાં અષ્ટાપદ પર્વત કે છે ને કૈલાસ કૈલાસ ઉપર સામાન્ય રીતે મુનિઓ છે મુનિ દિશા અંદર મોક્ષે ગયા પહેલા એ પર્વતોની અંદર શિખર ઉપર ધ્યાન કરતા હોય છે, ત્યાંથી મોક્ષે જાય છે. એટલે મોટા ભાગના મોક્ષના સ્થાન એવા છે.
સરોવર તો એની સાથે કઈ સંબંધ નથી. સરોવર માં કઈ ભગવાન થોડા બેઠા અત્યારે તો મધ્ય ની અંદર સરોવર
નિયમ નથી કે આ જગ્યા આવી જગ્યા હોવી જોઈએ, એવો કોઈ નિયમ નથી. સિદ્ધ શિલા ઉપર કોઈ જગ્યા ખાલી નથી. કેટલી છે? એક રાજુ હોય સિદ્ધ શિલા છે, નીચે ત્રસ નાડી છે, એ એક રાજુ પડી છે, જેમાં બધા ત્રસ જીવો છે સંસારના. નિવેદ્યા જીવો આખા લોકમાં છે, પણ વચ્ચે એક પટ્ટો છે, એક રાજુ પળો, જે લોકનો સાંકડો ભાગ છે, મનુષ્ય લોક છે, એ એક રાજુ છે. અને એવી રીતે મનુષ્ય લોકમાંથી બધા જાય છે, મોક્ષે ક્યાંથી જાય છે? બીજી ગતિ નીચે નારકીમાંથી કોઈ જતા નથી, ઉપર દેવમાંથી કોઈ જતા નથી. તો કે દેવ નારકી એ ત્રસનાડીમાં છે, કોઈ ત્રસનાડીની બહાર તો કોઈ ત્રસ જીવ નથી. નાડી એટલા માટે કીધું, જેમ એક સરખો નાડું હોય છે, એક સરખો પટ્ટો છે, એક રાજુનો, જેટલો મનુષ્ય લોક છે એટલો એનો પટ્ટો છે. ઉપર એ પટ્ટામાં ઉપરના ભાગમાં સ્વર્ગ વિમાન છે, ઉપર આસન ઉપર વિમાન છે, ઉપર સિદ્ધશિલા છે, નીચે સાત પાટડા છે નરકના. તો મનુષ્ય લોકમાંથી જે આત્માઓ મોક્ષે જાય છે એ સીધા સંતશ્રેણીએ જાય છે, સીધે સીધા, કોઈ ત્રાસ નથી પકડતા. એવો મનુષ્ય લોકનું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાંથી મોક્ષે ન ગયા હોય, એવું કોઈ ક્ષેત્ર બાકી નથી જ્યાંથી મોક્ષે ન ગયા હોય. એવી રીતે મોક્ષે જાય છે, જુદી જુદી રીતે. કોઈ મિત્ર તો નીચે પાણી છે, દરિયા છે, તો ત્યાંથી પણ મોક્ષે ગયા કે હા ત્યાંથી ગયા. કેવી રીતે? કોઈ એવા ઉપસર્ગમાં છેલ્લે છેલ્લે દરિયામાં ફેંકતા હોય, અહીંયા અંતકૃત કેવી હોય છે ને, કોઈ દેવકૃત ઉપસર્ગ હોય, એવા બધા ઉપસર્ગ હોય છે. કોઈ જુદી જુદી જગ્યાએથી એને લઈ જાય છે, ફેંકે છે, ત્યાંથી એને દેહ છૂટી જાય છે, છેલ્લોની સીધે સીધા ઉપર સિદ્ધાલયમાં જાય છે. એ સિદ્ધાલયનો કોઈ ભાગ ખાલી નથી. કેટલો? કે એક સોય ની અણી જેટલો પણ ભાગ ખાલી નથી કે જ્યાં કોઈ સિદ્ધ આત્મા નથી. કોઈ ક્ષેત્ર બાકી નથી જ્યાંથી સિદ્ધ ન થયા હોય, કેમ કે ઉપર કોઈ ક્ષેત્ર બાકી નથી એમ સૂચિત કરે છે. એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે, પણ કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં સિદ્ધ ન હોય. એક સિદ્ધ થયા હોય ત્યાં અનંત સિદ્ધ છે, પણ એકબીજામાં અવગાહેલા છે એટલે કોઈ એમાં બીજી તકલીફ નથી. એવા અનંત સિદ્ધો છે, અને અનંત કાળ પર્યંત ત્યાં સિદ્ધો થશે ને ત્યાં રિયાઝ કરશે, થયેલા ત્યાં જ રહેશે, સ્થિત થશે. સૂર્ય છે એ તો મોટો તેજ નો પુંજ છે, પુંજ એટલે સમૂહ. એમ ત્યાં અનંત સિદ્ધો નો પુંજ એટલે સમૂહ છે. કેટલા બધા સિદ્ધો છે? અનંત સિદ્ધો છે, એક બે પાંચ અબજ નહીં, કરોડ અબજ થી અનંત સિદ્ધો છે. છેલ્લા અંતર્મુહૂર્ત માં પછી નથી રહેતો, ઉત્સર્ગ પરિસર નથી રહેતો, એ પહેલાની અવસ્થામાં આવે છે. એ અનંતકાળ છે, પેલા થોડીક હતી પછી પૂરાય ગઈ એવું નથી. અનંત સિદ્ધો અનંત કાળ પહેલા પણ અનંત સિદ્ધો છે ત્યાં, કોઈ આ પહેલા છે પછી આ બીજા છે એવું નથી થયું. હજી અનંત સિદ્ધો થઈને ત્યાં રહેશે, ત્યાગ કરશે, અનંત કાળ સુધી અનંત સિદ્ધો ત્યાં થઈ થઈને ત્યાં રહેશે. ત્યાં આપણી જગ્યા તો છે પણ રિઝર્વ થયેલી છે. કેવી સુરક્ષિત છે જગ્યા આપણી ત્યાં, એવી રીતે લેવાનું. અવલોકન માત્રથી પરમેશ્વર થાય એવું અવલોકન કરતો નથી, અને ઇન્દ્રિય ચોરોને વશ બની પોતાના નિધાનને લૂંટાવી દરિદ્રી થઈ ભવ વિપત્તિને ભરે છે. શું કહે છે કે જે ઇન્દ્રિયના વિષયો છે એની અપેક્ષાથી ઇન્દ્રિય ભાવોને વશ બનીને પોતાના ગુણ નિધાનને લૂંટાવે છે, પોતાના ગુણ નિધાનને લૂંટાવી દે છે, પોતાની સંપત્તિને લૂંટાવી દે છે, કોઈ બેસે છે અને જન્મ મરણને વરે છે. એ ઉપરાંત જન્મ મરણના દુઃખને વરી લે છે. વરી લે છે એટલે વરવાનો અર્થ શું થાય છે ગુજરાતીમાં? કાંઈ ન મળે, કાંઈ પ્રયોજન ન હોય, લેવા દેવા ન હોય, ફાયદો ન હોય તો પણ ઉપાધિ કરે ત્યારે એને ઉપાધિ વરી એમ કહેવામાં આવે. કોક ના ઝઘડામાં પોતે માથું મારીને પોતે ઝઘડો કરી લે એનું નામ એને પારકો ઝઘડો વર્યો એમ કહેવામાં આવે છે. એમાં જન્મ મરણ ને વરે છે એટલે કારણ વગર એની જરૂર નથી છતાં એ બાજી જાય છે. જન્મ મરણ થાય એ બાજી જાય છે પોતે પરિણામમાં. પોતાના સ્વરૂપની સંભાળ કરતો નથી, સ્વરૂપને વશ સ્વવશ થતો નથી, તે પરવશ થઈને પડે છે. એટલે મુનિઓને સ્વવશ કયા છે નિયમસાર, નિયમસારમાં મુનિઓને સ્વવશ કયા છે. મુનિરાજ છે એ સ્વવશ છે, એ ક્યાંય પરવશ નથી. આ ચીજ જોઈએ એ રહ્યું નથી જેને. એટલે તો અમૃતચંદ્રાચાર્ય એમ કહ્યું કે તમારે અહિયાં જો કોઈ મોક્ષ દશા કોઈની જોવી હોય તો મુનિ દશા જોવો અપ્રતિબંધારી છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વિચર હું ઉદયાધીન વિતલો ભજો શ્રીમદજીએ ગાયું એવા મુનિને જોઈને એમ કહ્યું. પોતે એવા મુનિ છે કહેનાર કે આ જ મોક્ષ તત્વ છે. આ મુનિ દશા એ મોક્ષ તત્વ છે. પ્રવચન સારમાં કહ્યું અને નિયમ સારમાં એમ કહ્યું પોતે પદ્મ બ્રહ્મ ધારી દેવા કે મુનિ દશામાં અને મુક્તિમાં અમે જો ફેર માનીએ તો અમે જળ બુદ્ધિ છીએ. ઠીક કેવું કહ્યું? અથવા એમ કે જે જળ બુદ્ધિ હોય એવું માને કે મુનિ દશામાં અને મુક્ત દશામાં હવે થઈ રહ્યો છે. આટલી બધી ભક્તિ મુનિ દશાની કરે છે. એ ભક્તિ છે, મુનિ દશાની ભક્તિ છે. એને વિતરાગતા જ જોઈ છે, એમાં તો એટલી વિતરાગતા જ જોઈએ છે. ત્યાં તો બીજું કઈ જોતા મુનિ થઈને મુનિ ની ભક્તિ કરે બરાબર કહેવાય? સાચી ભક્તિ છે એને સ્વરૂપની ભક્તિ છે. ખરેખર પોતાના સ્વરૂપનો મહિમા આવ્યો છે તો બારમાં બાનું બીજાના મહિમાનું પકડવામાં ભક્તિનું બાનું તો બાનું છે. ખરેખર તો સમ્યક દ્રષ્ટિની ભક્તિ, મુનિની ભક્તિ, દેવની ભક્તિ એ બધી ખરેખર તો સ્વરૂપની ભક્તિ છે. વાસ્તવિકપણે એ સ્વરૂપની ભક્તિ છે. પણ સ્વરૂપની ભક્તિ જેને રૂચતી નથી એને બીજાની ભક્તિ પણ રૂચતી નથી.
ગુરુદેવની ભક્તિ કરીએ
એ સ્વરૂપની ભક્તિ છે. સિદ્ધપદની ભક્તિ છે, સિદ્ધપદની જ ભક્તિ છે. એટલે ભક્તિમાં હિસાબ કિતાબ નો નિષેધ છે કે તમે આટલી આની ભક્તિ કરો, પછી આની આટલી ભક્તિ કરો, આની આટલી, એમ દરજ્જા વાર તમે ભક્તિ રાખો, એવું ક્યાંય છે વિધાન? નહીં આવે એવું વિધાન. મુનિને આહાર દેશે તો નવધા ભક્તિ થી અમે પૂજન કરશે, આહાર દાન આપશે ને, અર્ધ ચડાવે, નવધા ભક્તિ થી એનું પૂજન કરે મુનિરાજ. પછી છદમસ્ત છે, ત્યાં હજી પરમેશ્વર પદે પાયમાં છે, ભાઈ એમાં પરમેશ્વર જોવામાં આવે છે એમ છે. વચ્ચેનો કાળ કાઢી નાખે છે, કેમ કે એ તો રજીસ્ટર થઈ ગયા, અલ્પકાળ ની અંદર એની મુક્ત દશા પાકી થઈ ગઈ, વચ્ચેનો કાળ નિગમ નહીં કાઢી નાખે છે, એવી રીતે જોવે છે. એ સમ્ય જ્ઞાન નો પ્રકાર છે, નિગમ નહીં છે, એ સમ્ય જ્ઞાન નો પ્રકાર છે. સમ્ય જ્ઞાન નો નયનો નિષેધ કરે છે, તે સમ્ય જ્ઞાન નો નિષેધ કરે છે, તે સ્વરૂપ નો નિષેધ કરે છે. જ્ઞાન નો નિષેધ કરે છે, તે સ્વરૂપ નો નિષેધ. ભૂલ મટાડતો નથી, ભવ વિપત્તિ ને વળે છે અને પોતે ભૂલ મટાડતો નથી, એમ ચિત્ત વિકાર રૂપ જીવ થાય ત્યારે પરને પોતા રૂપ માને છે, એમ ચૈતન્ય વિકાર રૂપ જીવ થાય, ચિત્ત વિકાર રૂપ જીવ પરિણમે ત્યારે તે પરને પોતા રૂપ માને છે. પરને પોતા રૂપ માનવાથી પોતા પર રૂપે પોતે થઈ શકતો નથી, પણ માને છે કે હું મનુષ્ય થયો, આ શરીર સ્વરૂપે થયો, આ શરીર મારું છે અને જેવો શરીરનો દેખાવ છે એવો હું છું, એમ પરને પોતા રૂપ માને છે. એ ભાવ જીવનો નિજ જાતિ સ્વભાવ નથી, છે જીવનો ભાવ શું છે? એ ભાવ જીવ એ ચિત્ત વિકાર રૂપ જીવ થયો એ ભાવ જીવનો છે, પણ જીવનો નિજ જાતિ સ્વભાવ નથી. જાત ફેર છે, પરને પોતા રૂપ માનવાનો ભાવ જીવ કરે, પણ એ જીવનો જાતિ સ્વભાવ નથી, એ વિજાતીય ભાવ છે. એ ભાવોમાં ત્યાંથી વાત ઉપાડે છે, બહુ સારી વાત અહીંથી લે છે થોડી, કે એ નિજ જાતિ સ્વભાવ નથી, છતાં એ ભાવોમાં જે ચેતના વ્યાપી રહી છે તે જ ચેતનાને એક તું જીવ, જીવ એટલે નિજ જાતિ સ્વભાવ જાણ, અહીંથી પકડાવે છે. વિભાવ ભાવમાંથી, વિજાતીય ભાવમાંથી, વિકારમાંથી અવિકાર ચૈતન્ય પકડાવે છે, કેમ કે ભાવ તો ચેતનાનો છે ને, એ કઈ જડના પરિણામ નથી, જીવના પરિણામ છે. તો કે એની જાતિ જુદી છે, પણ ત્યાંથી તું અસલ જાતિ પકડી શકીશ. કે એ ભાવોમાં એવા જે વિભાવ ભાવો છે તે ભાવોમાં જે ચેતના વ્યાપી રહી છે તે જ ચેતનાને એક તું જીવ, જીવ એટલે નિજ જાતિ સ્વભાવ જાણ છે. થોડો વિભાવ ચૈતન્યના વિભાવમાંથી વિભાવને બાદ કરીને ચેતનાને પકડવી છે, છે સૂક્ષ્મ પડે એવું છે, પણ બહુ બહુ સુંદર વિષય છે. ચેતનાનો જ ભાવ છે, પણ એને વિભાવ જોવે છે, ચેતનાને જોતો નથી એમ કે છે. તે વિભાવને જોવે છે પણ ચેતનાને જોતો નથી, ત્યાં ચેતનાને જોવી જોઈએ. આગળ એક એમને બહુ સારું દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ આ આ દોરી કોની હલાવી હલે છે, તને આ રાગ છે એ હાલતો ચાલતો દેખાય છે, આ રાગ થયો, તે રાગ થયો, ફલાણો રાગ થયો, પણ અંદરમાં એક ચેતન રાજા બેઠો છે, બેઠો બેઠો દોરી હલાવે છે એમ કરીને ચેતના ઉપરથી જ્ઞાન ઉપર લઈ ગયા, અને જ્ઞાન ઉપરથી સ્વભાવ ઉપર લઈ જાય. એક બહુ સારો મુદ્દો લેવો છું, એ ભાવોમાં જે ચેતના વ્યાપી રહી છે તે જ ચેતનાને એક તો જીવ જાણ, જીવ જાણ એટલે નિજ જાતિ સ્વભાવ જાણ. આ ચેતના છે તે કેવળ જીવ છે. આ જે ચેતના છે સ્વભાવમાં કે વિભાવમાં જે ચેતના છે તે આ ચેતના છે તે કેવળ જીવ છે, તે માત્ર જીવ છે અને તે અનાદિ અનંત એક રસ છે, એક સ્વરૂપે છે, એક રૂપે છે. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના ચેતનાનો વિકાર છે, પણ તેમાં વ્યાપક ચેતના છે. ચેતના જીવ વિના હોય નહીં. જ્યાં જ્યાં ચેતના ત્યાં ત્યાં જીવ, જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં જીવની ચેતના. ચેતના સામાન્ય છે. એ ચેતના છે તે શુદ્ધ જીવનું સ્વરૂપ છે. જ્ઞાન છે એ પણ જ્ઞાન ચેતના છે, એ શુદ્ધ જીવ ચેતના છે. જ્ઞાન છે એ જીવ ચેતના છે, શુદ્ધ જીવ ચેતના છે. અશુદ્ધ જીવ નું જે જ્ઞાન છે એમાં કર્મ ચેતના, કર્મ ફળ ચેતના છે. એમાં કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના છે. જ્ઞાને એમ જાણ્યું કે મને વેદના થાય છે, મને મને વેદનાની પીડા થાય છે, તો મને પીડા થાય છે એવું જ્ઞાને જાણ્યું. જ્ઞાન વગર તો પીડા કોણ જાણે? પણ ખરેખર જ્ઞાન ને પીડા નથી થતી, ખરેખર જ્ઞાન ને પીડા થતી નથી. પણ એ અશુદ્ધ અશુદ્ધતા પીડાને પોતામાં ભેળવીને અશુદ્ધ થઈને પરિણમે તો એને ત્યાં કર્મ ચેતના કહી. પણ ચેતના છે ત્યાં, કર્મ ચેતનામાં પણ ચેતના છે, કર્મ ફળ ચેતનામાં પણ ચેતના છે. એ ચેતના સામાન્ય છે, એ ચેતના છે. બધે ચેતના ત્રણેયમાં વ્યાપી છે. શુદ્ધ ચેતનામાં પણ ચેતના વ્યાપી છે, અશુદ્ધ ચેતનામાં પણ ચેતના જ વ્યાપી છે. હવે એ શુદ્ધિ અશુદ્ધિના ફેક્ટરને બાદ કરીને એકલા કેવળ ચેતનાને પકડે તો એ જીવનું સ્વરૂપ છે, એ નિજ જાતિ સ્વભાવ છે, એ જીવનું સ્વરૂપ છે. અહીંથી જીવના સ્વરૂપને પકડવું જોઈએ, ગ્રહણ કરવું જોઈએ. એટલે તો એમ કે સ્વભાવ છે, ચેતના છે, એ નિજ જાતિ સ્વભાવ છે. તો સ્વભાવ દ્રવ્ય રૂપે છે કે પર્યાય રૂપે છે? પર્યાયમાં પ્રગટ થાય છે, દ્રવ્યમાં અપ્રગટ રહે છે. પણ એ તો પ્રગટ ને અપ્રગટ તો અવસ્થા ભેદ છે, એનાથી નિરપેક્ષ છે સ્વભાવ. એમ કેવું સ્વભાવ અવસ્થામાં પણ હોય અને સ્વભાવ અવસ્થામાં ન હોય અને દ્રવ્યમાં પણ હોય, પણ સ્વભાવ તો સ્વભાવ છે. બંને જગ્યાએ સ્વભાવ તો સ્વભાવ છે, બંનેથી નિરપેક્ષ છે. એને દ્રવ્યની અપેક્ષા એ દ્રવ્ય સ્વભાવ કહેવાય છે, પર્યાયની અપેક્ષા એને પર્યાયનો સ્વભાવ ભાવ કહેવાય છે, શુદ્ધ ભાવ કહેવાય છે. પણ છતાં એ તો અપેક્ષિત વાત છે. ખરેખર તો સ્વભાવ છે, તે સ્વભાવ છે, ન તો દ્રવ્ય રૂપે છે, ન તો પર્યાય રૂપે છે. જે છે એ છે, કઈ નહી છે, એક જ છે. એ પરમ પરિણામિક ભાવ છે, એ જ પરમ પરિણામિક ભાવ છે. એટલે તો એમ કે જે અનાદિ અનંત એક રસ છે. કોણ અનાદિ અનંત એક રસ હોય? પરિણામિક ભાવે હોય તે અનાદિ અનંત એક રસ રૂપે રહે. મોક્ષની પર્યાય અનાદિ અનંત એક રૂપે નથી. નવી સાદી અનંત કાળ ચાલે છે. આ તો અનાદિ અનંત છે. આ જીવ તત્વનું જ્ઞાન કરાવે છે. ચેતના ઉપરથી જીવના જાતિ સ્વભાવને ઓળખાવે છે અને જીવ તત્વનું જ્ઞાન કરાવે છે, જેનાથી પોતે અનાદિથી અજાણ્યો રહ્યો છે. અને જેનું એને જ્ઞાન થતાં એના જન્મમરણ મટી જાય, કપાઈ જાય એવી આ વાત છે. બહુ બધાનો વિષય છે. એમાં એવું છે, સ્પષ્ટતાનો કોઈક વાર ખુલાસો કર્યો છે, ફરીને કરીએ. સ્પષ્ટતા કોક વાર ખુલાસો કરે, સ્પષ્ટતા ક્યાં થાય છે જ્ઞાન ની અંદર? કે જ્ઞાન ને વિચારમાં લંબાવવાથી સ્પષ્ટતા નથી થતી, અથવા વિચારમાં લંબાવવાથી જે સ્પષ્ટતા થાય છે એ ખરી સ્પષ્ટતા નથી, ક્ષરોક્ષમ જનિત સ્પષ્ટતા છે. પણ જ્ઞાન ને અનુભવ બાજુ લંબાવવાથી, અનુભવના પ્રયત્નમાં જવાથી, અનુભવ ન થાય ત્યાં સુધી અનુભવ કરવાના પ્રયત્નમાં જવાથી અંદરમાં એક સ્પષ્ટતા થાય છે, તે ખરી સ્પષ્ટતા છે ને, સાચી સ્પષ્ટતા છે ખરી ને. કે સમજણમાં, જ્ઞાનમાં એટલે સમજણમાં સ્પષ્ટતા ક્યારે થઈ ગણાય? કે ભાવ ભાષણ થાય ત્યારે. આ સમજણ નો તબક્કો લેવો છે, અનુભવ નો તબક્કો નથી લેતા. સમજણ નો, વિચાર દિશા નો, વિકલ્પ દિશામાં સ્પષ્ટતા ક્યારે થાય? યથાર્થ, યથાર્થ નિર્ણય અથવા ભાવ ભાષણ થાય ત્યારે. એ ક્યારે થાય? કે વિચાર ને લંબાવ્યા કરે ન થાય, પણ ભાવ ભાષણ થાય એટલે પોતાના અનુભવ ને અવલોકે, પોતાના અનુભવ ને તપાસે, અનુભવ નો પ્રયાસ કરે. એ પ્રયત્ન ની અંદર સ્પષ્ટતા થાય છે, એ સ્પષ્ટતા સાચી સ્પષ્ટતા થાય છે. મૂળ છે ગુરુદેવ ને પરમાવિંકાર માં બોલ. જ્ઞાન થી જ સિદ્ધિ છે એવી વાત કરે એ જગ્યાએ 236 બોલ. જ્ઞાન માં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે, સમજણ માં વિચાર વધતો જાય છે, ભાવ ભાષણ વધતું જાય છે, સ્પષ્ટતા વધતી જાય છે. સ્પષ્ટતા ને ભાવ ભાષણ સાથે સંબંધ છે, તર્કણા સાથે નહીં, ન્યાય સાથે નહીં. તર્ક ન્યાય ને એક બાજુ રાખ્યા છે, અહીંયા ભાવ ભાષણ થતું જાય છે. તેમ તેમ જ્ઞાન નું સામર્થ્ય વધતું જાય છે. જ્ઞાન નું સામર્થ્ય અહીંયા સ્પષ્ટતા કયો? આ સાચું, આ સાચું જ્ઞાન છે. ભાવ ભાષણ નું સામર્થ્ય વધતું, એ જ્ઞાન નું સામર્થ્ય વધ્યું છે. અને એ વધતા જતા જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. અહીંયા દર્શન મોહ શિથિલ થાય છે. પહેલો પહેલો તો દર્શન મોહ નો અભાવ થાય છે ને, એટલે દર્શન મોહ ગળવા માંડે છે. શિથિલ થતો જાય છે એટલે શું થાય છે? ગળવા માંડે છે. અને એ ગળી જાય છે ત્યાં જ્ઞાન સમ્યકપણે પરિણમે છે, ત્યાં મોહ નો સમૂહ નાશ પામે છે. માટે જ્ઞાન થી જ આત્માની સિદ્ધિ છે, અને જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિ નું સાધન નથી. જ્ઞાનમ એકમ કારણમ, આત્માની સ્વાનુભૂતિના સાધનની વિધિને તપાસવામાં આવે તો. આવો એક શ્લોક છે પંચાધ્યાયમાં, બહુ ચોખ્ખા શબ્દોમાં છે, કે આત્માના અનુભૂતિના સાધનની વિધિને તપાસવામાં આવે તો જ્ઞાનમ એકમ કારણમ, જ્ઞાન એક જ કારણ છે. તસ્માત એતત પરમ પદમ, તેથી એ જ્ઞાન ને અહીંયા પરમ પદ કહીએ છીએ, એટલી બધી મુખ્યતા આપીએ છીએ. એ જ્ઞાન ને પરમ પદ કહેવા માટે અમૃતચંદ્રાચાર્ય અને કુંકુંદાચાર્ય સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર કહ્યો. અને અહીંયા જે વાત ચાલે છે કે જે ચેતના છે એ અશુદ્ધ ચેતના કે કર્મ ચેતના કે કર્મફળ ચેતના, બધે ચેતના જ વ્યાપક છે એમ જે વાત છે, એ આ બાળ ગોપાલ 17-18 માં વ્યાખ્યાનો વિષય છે. બહુ ત્યાં છે કે આબાળ ગોપાળ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. તો કે છે કે એને કર્મ ફળ દ્વારા કે કર્મ ચેતના દ્વારા કે કર્મ ફળ ચેતના દ્વારા, એને ચેતનાનો તો અનુભવ છે, એ જે ચેતનાનો અનુભવ છે એ નિજ જાતિ સ્વભાવનો અનુભવ છે, એ ભગવાન આત્માનો અનુભવ છે, એ પરમ પરિણામી ભાવનો અનુભવ છે. સ્વાભાવિક હોય કે વિભાવિક હોય, કેવળ જળ નથી, જળ જીવા છે વિભાવ પરિણામ, પણ કેવળ જળ નથી. પણ એનો સ્વીકાર નથી, એનો સ્વીકાર, એને વિભાવ નો સ્વીકાર છે, ચેતના નો એને સ્વીકાર નથી. એમ દ્રવલિંગી મુનિ થઈને પંચ મહાવ્રત ને કરવું, 28 મૂળ ગુણ ને પાડો, આ કરો, આ કરો, આ કરો, ક્રિયાકાંડ માં જે કરું કરું છે એ બધી કર્મ ચેતના છે. અને હરક્ષોક ના પરિણામ ભોગવવા, કર્મ ના ફળ ને ભોગવવામાં અસાન્વિત થવું, શોકાન્વિત થવું, એ કર્મ ફળ ચેતના છે. તેથી આ ચેતના સાક્ષાત પોતે જીવ જાણવો, એ જીવ નું સ્વરૂપ છે. આ ચેતના છે તે કેવળ જીવ છે, તે અનાદિ અનંત એક રસ છે. તેથી આ ચેતના સાક્ષાત પોતે જીવ જાણવો, આ જ્ઞાન માંથી આપણે લઈશું. વિજ્ઞાન સામાન્ય નું ગ્રહણ કહો, ચેતના નું ગ્રહણ કહો, સ્વભાવ કહો, બધું એક જ છે. પર્યાયત્વ નો ગ્રહણ કરવું. ધર્મમાં એવું છે કે ચેતના સામાન્ય છે, એ તો ચેતના સામાન્ય છે, પણ આમ જ્યાં દ્રવ, આ દ્રવ છે એમ કરવા જાય છે ત્યાં દ્રવ નો ભેદ પડે છે. અને પર્યાય માં લેવા જાય છે ત્યાં પર્યાય નો ભેદ પડે છે. દ્રવ્ય નો ભેદ કે પર્યાય નો ભેદ એને ચેતના નો સાક્ષાત અનુભવ કરવા દેતો નથી. દ્રવ પોતે દ્રવ સ્વરૂપે છે, ત્રિકાળ સ્વરૂપે છે, ત્રિકાળ દ્રવ સ્વરૂપે છે, પણ એ દ્રવ નો ભેદ નો વિકલ્પ કામમાં નહીં આવે, તમે એનો અનુભવ નહીં કરવા દે. ચેતના ને પકડતો એમાં દ્રવ ગુણ પર્યાય નો ભેદ નહીં હોય. ચેતના દ્રવ ગુણ પર્યાય માં વ્યાપક છે, વ્યાપેલી છે. ચેતના વ્યાપક છે અને દ્રવ ગુણ પર્યાય એનું વ્યાપ્ય છે. છતાં ન તો કેવળ તે દ્રવ સ્વરૂપે છે, ન તો કેવળ તે ગુણ સ્વરૂપે છે, ન તો કેવળ તે પર્યાય સ્વરૂપે છે. ચેતના તે ચેતના છે. આમ ચેતના નું જે એક રસ સ્વરૂપ છે, કેમ કે જો દ્રવ લ્યો તો પર્યાય બાદ રહે છે, તો એનું એનું સ્વરૂપ એક રસ નહીં રહે. એક રસ સ્વરૂપ કેવી રીતે રહે? જો તમે એને દ્રવ સ્વરૂપે ચેતના ને નક્કી કરો તો પર્યાયમાં જે ચેતના છે એનું શું, એનું રૂપ બીજું? ગુણ ભેદ માં ચેતના છે, બધા અનેક બધા ગુણો ચેતન્ય સ્વરૂપે છે, તો એની ચેતના જુદી, એનું સ્વરૂપ જુદું કે નહીં? ત્રણેયમાં જે એક સ્વરૂપે છે, એટલે તો 13મી ગાથામાં એ વાત હતી કે નવે તત્વમાં છુપાયેલી જે ચૈતન્ય જ્યોતિ, તો નવ તત્વની અંદર તો પુણ્ય આવી ગયો, પાપ આવી ગયા, સંવર આવી, આશ્રવ આવી ગયો, બંધ આવી ગયો, ચાર તો વિકારી ભાવ છે. નવ તત્વની અંદર પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ, એ ચાર તો વિભાવ ભાવ છે. સંવર નિદ્રા અને મોક્ષ છે, એ શુદ્ધ છે. તો ચૈતન્ય જ્યોતિ તો નવે તત્વમાં લીધી છે, નવે તત્વ માં છુપાયેલી ચૈતન્ય જ્યોતિ. એમ લીધો પુણ્ય પાપ માં ચૈતન્ય જ્યોતિ છે, ઘા છે, બધેથી એનું અનુસંધાન મળે છે. પરમાગમ ના દરેક વાત નો છે, એને સંબંધ વેળ થાય છે. એના કરતા સોના નો દ્રષ્ટાંત બહુ થાય છે કે સોના ના અનેક ઘાટો થાય છે, એ અનેક ઘાટો માં કેવળ સોના ને જોવો, ઘાટ ને જોવો, અથવા ઘાટ નું જ્ઞાન ગૌણ રાખો અને ઘાટ દેખાશે એને ગૌણ કરી નાખો, કેવળ સોના ને જુઓ, સોના પણ જુઓ. પ્રતિબિંબિત પડે છે, તો આ ચૈતન્ય દર્પણ છે ને, એ તો બધા બધા દ્રષ્ટાંતો એક એક પોઈન્ટ ને, એક એક પોઈન્ટ ને સ્પષ્ટ કરે છે. ચૈતન્ય અરીસામાં ગમે એટલા પ્રતિબિંબ ઉઠો ચેતના ને જુઓ, માત્ર એક રૂપ ચેતના ને જુઓ. એને ચેતના છે તો પ્રતિબિંબ પડે છે, સ્ફટિક ને સ્ફટિક રૂપે જુઓ. જાય પડે છે ત્યારે સ્ફટિક રૂપે જુઓ, કેમ કે જાય ક્યારે પડે છે કે સ્ફટિક પણ છે તો જાય પડે છે. લાલ દેખાય છે ત્યારે પણ એનામાં પારદર્શક પણ છે તો લાલ લાલ જાય આવી. નાસ્તિકમાં ઉભો છે માટે ઉભો છે, ક્યાં ત્યાં ઉભો છે ત્યારે એને શોધ કરવી પડશે ને, અંતર શોધ કરવાની છે. આ જ્યાં ઉભો છે ત્યાંથી એને પકડવું પડશે. દુઃખમાં ઉભો છે સંસારી જીવ, દુઃખમાં ઉભો છે અને એનો સ્વભાવ દુઃખ નથી અને સ્વભાવ સુખ છે એને ખબર નથી. આ તો જ્ઞાની જાણે છે, એને કઈ ખબર નથી કે મારો સ્વભાવ સુખ છે કે દુઃખ છે. પણ એનો સ્વભાવ દુઃખ નહીં હોવાથી અને સુખ સ્વભાવ એનો હોવાથી દુઃખ એને જોતું નથી, દુઃખનો એ નકાર જ કર્યા કરે છે. બરાબર છે? તો દુઃખ ન જોઈએ એમ નાસ્તિક પકડી કે નહીં? શું કર્યું એને? કે દુઃખ ન જોઈએ એટલે સુખ જોઈએ, દુઃખ ન જોઈએ એનું નામ સુખ જોઈએ. કોઈને એવું સુખ જોઈએ કે એમાં દુઃખે ભળેલું હોય? દુઃખ ન જોઈએ, દુઃખ રહીત સુખ જોઈએ છે એનું નામ સુખ છે. એમ નાસ્તિમાંથી નારકીમાં તો એ પરિસ્થિતિ છે. નારકીમાં શું છે કે એકલી અસાતા વેદના તીવ્ર છે, તો એટલું દુઃખ 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 એક એક ક્ષણ છે, એક એક જુગ જેવી લાગે. કેટલું દુઃખ છે? એક એક ક્ષણ એક એક યુગ જેવી લાગે. એવી એવી વેદનામાં એટલા મોટા લાંબા આયુષ બંધાય છે કે પહેલી નારકીનું જઘન્ય આયુષ 10,000 વર્ષનું, ઉત્કૃષ્ટ 84,000 વર્ષનું આયુષ. પછી બીજી નારકી, હવે એટલા બધા મોટા આયુષ છે કે એને એમ લાગે કે આ આ કઈ કાળ જ નહીં પૂરો થાય, નારકીનો કાળ જ પૂરો નહીં થતો હોય. એક એક ક્ષણ જેને મોટી લાગે એને આવડા મોટા આયુષ કેમ પૂરા કરવા? એમાં કોઈ જીવન તો શોધમાં ચાલે. બસ આ જીવનું સ્વરૂપ છે, આ જ મારું સ્વરૂપ. એકાંતે દુઃખનું ભોગવા કરવું, સતત દુઃખનું ભોગવા કરવું, એ જીવનું સ્વરૂપ છે કે જીવનું સ્વરૂપ આથી કોઈ બીજું સુખ સ્વરૂપ છે? એમાંથી એ સુખની શોધમાં ચડી જાય છે અને જ્ઞાનમાંથી સુખ એને દુઃખ રહી તેવું જે જ્ઞાન જાણનારું એવું જ્ઞાન, એમાંથી સુખનો પત્તો, સુખની ખાણનો પત્તો લાગે છે એને, એ સુખની શોધમાં જાય છે. એટલે અહીંયા ત્યાં દુઃખ છે એને સમ્યક દર્શનનું નિમિત્ત કીધું. એને શું કીધું? ગૌણપણે નારકીની વેદના તે સમ્યક દર્શનનું નિમિત્ત છે ત્યાં, નહીં તો ત્યાં બીજું નિમિત્ત છે ને, એને આ એક જ નિમિત્ત છે. એવી વાતો આ તો શાસ્ત્રમાં આ પ્રકાર આવે છે ને, એ સ્પષ્ટ લાગે છે કે એમ જ બને, બીજી કેવી રીતે બને? એક રાત અહીંયા ઊંઘ ન આવે તો એને એમ થાય કે આખી રાત ઊંઘ આવી નહીં, રાતે જ પૂરી થતી નહોતી. શું જાણે રાતે જ પૂરી થતી નહોતી? ત્યાં તો કોઈને ઊંઘવા જ નથી. નારકીમાં 24 કલાક વેદના વેદના વેદના, અહીંયા માથામાં ચસકા લાગે તો ઊંઘ ન આવે. ત્યાં તો એટલી પીડા ને એટલી વેદના છે કે ઊંઘ આવવાનો પ્રશ્ન જ નથી. એ લાખો કરોડો અબજો વર્ષના આયુષમાં ક્યાંય મટકો મારવાનો પ્રશ્ન જ નથી. આ પરિસ્થિતિ છે. સાંભળે તો ત્રાસ થાય, એ વેદા કેમ જતા હશે એવી સ્થિતિ છે. અને છતાં જીવે અનંત વાર વેદ્યું, અને છતાં જીવ અખંડ સ્વરૂપે એવો નેવો રહ્યો, એ જીવની શક્તિ ને સામર્થ કેટલું, કે જેમાં કઈ ઘસારો પહોંચવા નહીં. આવું જીવનું સ્વરૂપ ચેતનામય જ પોતે છે, પોતે ચેતનામય છે, ચેતનાથી બહાર પોતે નથી. અને પછી પોતાને ચેતનાથી બહાર પોતાને જોવાનો સવાલ રહેતો નથી, કેમ કે પોતે નથી, પોતાનું અસ્તિત્વ નથી. બસ માંથી ચેતનામય પોતે પોતાને, હે ચિદાનંદ રામ, પોતાને આવો અવલોકો એમ કે છે. બહુ ભાવવાય ગ્રંથ છે, નાનો ગ્રંથ છે, વાતો લખી છે. ઘણી વાતો લીધી છે, આવી તો કેટલીય વાતો લીધી છે. શું કે છે, તે અનાદિ અનંત એક રસ છે, તેથી આ ચેતના સાક્ષાત પોતે જીવ જાણવો, આ ચેતના થી સાક્ષાત જીવ ની ઓળખાણ કરી લેવી એમ કે છે. તેથી શુદ્ધ ચેતના રૂપ જીવ થયો, તેથી કેવળ ચેતના રૂપ, શુદ્ધ એટલે કેવળ ચેતના રૂપ જીવ થયો. જીવ થયો એટલે જીવ નું સ્વરૂપ નિશ્ચિત થયું એમ લેવું, થયો એટલે નવો થયો એમ નહીં, પણ બરાબર જ્ઞાનમાં કેવળ ચેતના રૂપ જીવ નું સ્વરૂપ નિશ્ચિત થાય છે. અને આ રાગાદી ભાવો વિશે પોતે જ રથ લીન થયો થકો, એ ચેતના ચેતના પોતે જ રાગાદી ભાવમાં લીનતા કરીને કર્મ અને કર્મ ચેતના રૂપ થઈને પ્રવર્તે છે. પોતે જ એમાં લીન થઈને વિકલ્પમાં કરું કરું કરું, વિકલ્પ કરું 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 એમ કર્મ ચેતના રૂપ થઈને પોતે જ પરિણમે છે. અથવા તે કાળે જેવો કર્મ નો ઉદય છે એને ચેતે છે, ચેતે છે એટલે અનુભવે છે, એમાં સાવધાન થાય છે. તેથી તે ચેતના ને કર્મ ચેતના કહી. જો પોતાના જ્ઞાન નો અનુભવ કરે કે હું જ્ઞાન સ્વરૂપ છું તો એને જ્ઞાન ચેતના કહી. કર્મના ઉદય ને હું પણ અનુભવ કરે કે હું આવો તો એ કર્મ ચેતના થઈ. હું મનુષ્ય પણે ફલાણા પણે તો એ કર્મ ફળ ચેતના થઈ, કેમ કે કર્મ નું ફળ છે મનુષ્ય છે. એ રીતે જીવ ચેતના જીવની ચેતના પોતે જ રાગાદીમાં લીન થઈને પ્રવર્તે છે, અને કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના રૂપે પોતે થાય છે એટલે પરિણમે છે. એમાંથી ચેતનાને પકડવી જોઈએ, ચેતના સામાન્ય માંથી ચેતનાને પકડવી
જોઈએ. જય હો પરમ કૃપાળુ શ્રી મહાન ગુરુદેવ, જય હો પરમ કૃપાળુ સદગુરુદેવ, જય હો.